તારીખ 29/9/1992 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45
આત્માની અનુભૂતિ તેજ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. શું કહે છે? મુખ્યપણે પરમાગમોમાં આત્માનુભૂતિ આત્માનુભૂતિ એવો શબ્દ પ્રચલિત છે, એને અહીંયા જ્ઞાનની અનુભૂતિ કહી છે. જે આત્માની અનુભૂતિ છે તે ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. કીલ શબ્દ વાપર્યો છે 13મા કળશમાં. આત્માનુભૂતિ ઇતિ કિલેવ જ્ઞાનાનુભૂતિ વિદ્વા, એને જ્ઞાનની અનુભૂતિ જાણીને આત્માથી આત્મામાં લીન રહેવું. અહીં આત્માની અનુભૂતિ તેજ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. જ્ઞાન જ્ઞાનને વિદે, જ્ઞાન જ્ઞાનને અનુભવે, એવી જે જ્ઞાનની સ્વયંની પોતાની પોતામાં અનુભૂતિ, એ જ ખરેખર આત્માની અનુભૂતિ છે. એને જ આત્માની અનુભૂતિ કહી છે. આત્માની અનુભૂતિ એથી સિવાય બીજી કોઈ ચીજ નથી, અથવા આત્માનુભવમાં આ સિવાય બીજી કોઈ વાત કહેવા માંગે છે કે આવી વાત નથી, એવું કઈ નથી. જ્ઞાન ને જ જ્ઞાન નો અનુભવ છે, નહીં આત્મા ઉપર લક્ષ છે, એટલું જ છે. આત્મા ઉપર પોતાપણાનું લક્ષ છે, ત્રિકાળી ઉપર પોતાપણાનું લક્ષ છે, એટલું સૂચવવા માટે આત્માનો અનુભવ કહેવાય છે. ખરેખર એમ નથી, ખરેખર તો જ્ઞાનની જ અનુભૂતિ છે. પણ આત્મામાં ત્રિકાળીમાં અહમ પણ એવા અભેદ ભાવે થાય છે પર્યાયને, પણ એવા અભેદ ભાવે થાય છે કે પર્યાય પોતે પોતાનો ભેદભાવ અનુભવ ગોચર કરી શકતી નથી, એમ થાય છે. એટલે અભેદ ભાવે અનુભવ થાય છે. છતાં વસ્તુ વ્યવસ્થામાં તો પર્યાય પર્યાય રહે છે, દ્રવ દ્રવ રહે છે, દ્રવ પર્યાયમાં આવતું નથી, પર્યાય દ્રવ્યને સ્પર્શતી પણ નથી, પર્યાયમાં જતી તો નથી પણ પર્યાયને સ્પર્શતી પણ નથી. કેમ કે સામાન્ય સામાન રહે છે ત્રિકાળ, વિશેષ વિશેષ રહે છે ત્રિકાળ. અજ્ઞાની જન જ્ઞેયોમાં જ, એટલે ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં જ લુપ્ત થઈ રહ્યા છે. જ્ઞેય એટલે અહીંયા ઓલા જ્ઞેયની, જેની સાથે રાગદ્વેષ નથી એવા જ્ઞેયની, આકાશમાં તારા દેખાય છે, આકાશ વાદળી રંગનું દેખાય, એમ નહીં. અહીંયા જ્ઞેયો એટલે ઇન્દ્રિય જ્ઞાનના પાંચે ઇન્દ્રિયોના વિષયો જે છે એમાં ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિપૂર્વક અથવા ખોટા અભિપ્રાયપૂર્વક લુપ્ત થઈ રહ્યા છે, આસક્ત થઈ રહ્યા છે. તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલા થયેલ જ્ઞાનને જ જ્ઞેય માત્ર આસ્વાદે છે. તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાન એટલે જે જે વિષયો ઇન્દ્રિય જ્ઞાનની સામે આવે છે તેવા તેવા આકારો જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે, એવા અનેકાકાર રૂપ થયેલું જે જ્ઞાન તે જ્ઞાનને જ જ્ઞેય માનીને આસ્વાદે છે. જ્ઞાન જ્ઞેયની સંયુક્તા કરીને જ્ઞાનને જ જ્ઞેય પણ એ આસ્વાદે છે. શું એટલે જ્ઞેય જ્ઞાયક શંકર દોષ ત્યાં ઉત્પન્ન થાય છે. જ્યાં જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થાય ત્યાં પરજ્ઞેય સાથે જ્ઞાનના વિષય સાથે આશ્રય થવો, એકત્વ થવું એને રોકી શકાય નહીં. અને જ્યાં જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય ત્યાં ત્રિકાળી દ્રવ્ય સામાન્યનો આશ્રય રોકી શકાય નહીં, અનિવાર્યપણે થઈ જાય. આમ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના આશ્રયમાં જ્ઞાન વિશેષ અને જ્ઞાન સામાન્યના આવિર્ભાવના મૂળમાં એ વાત રહેલી છે. મૂળમાં વાત તો ત્યાં રહેલી છે પણ જેવું મૂળને નથી સમજી શકતા, મૂળને નથી પકડી શકતા, એમ ઉપર ઉપરથી જાડી જાડી વાત લે છે કે જુઓ પરજ્ઞેયમાં જ્ઞાન એકાકાર થયું, પણ ખરેખર તો એણે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ કરી લીધો છે. પછી એને જ્ઞેય માત્રપણે પોતાનો સ્વાદ અથવા પોતાનો અનુભવ, જૂઠો અનુભવ આવે છે. એટલે આ ચીજ સારી છે ને આ ખરાબ છે, આ મારે ખરાબ ન જોઈએ ને સારી જોઈએ એ પછી થયા વગર રહે નહી. જ્ઞાન સામાન્ય પણ હાજર છે અને ત્રિકાળી પરમાત્મા પણ હાજર છે. જગતમાં તો બધું એક સાથે હાજર છે. હવે આ જીવ કોને પ્રાધાન્ય આપે છે એના ઉપર એના પરિણામની અંદર સુખ દુઃખની ઉત્પત્તિ થઈ આવે છે. ત્યારે અનુભવી મહાપુરુષોએ એનું વિજ્ઞાન પ્રસિદ્ધ કર્યું. જો ભાઈ, છ દ્રવ્યો જગત માં ત્રણે કાળ રહેવાના છે. સંસાર અવસ્થામાં અનાદિથી તારે અવસ્થામાં અશુદ્ધિ રાગાદી મલિનતા પણ છે. આ બધાની વચ્ચેથી તારે દુઃખનો અભાવ કરીને સુખમય થવું હોય તો ઉપાય છે ખરો, નથી એવું કાંઈ નથી. કહ્યું તું ને ભાઈનો, નવીનભાઈનો પ્રસંગ હતો તે દિવસે, કે સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે મૃત્યુ એક અનિવાર્ય પ્રસંગ છે. દરેકના ઘરમાં દરેકની પરિસ્થિતિ એ થવાની છે, માટે અનિવાર્યપણે ભોગવી લેવું અને જ્યારે એવો પ્રસંગ બને ત્યારે જ્યાં સુધી સહેજે શોક થાય ત્યાંથી ત્યાં સુધી શોક થયા કરે તો એનો કોઈ ઉપાય નથી. દુઃખ ન જોતું હોય તો દુઃખી તો થવું જ પડશે, આમાં બીજો કોઈ ઉપાય નથી. માટે નિરુપાયતા જાણીને ભોગવી લેવું એવો એક જે અભિપ્રાય પ્રવર્તે છે દીનતાનો, અને એવો એક માંડી વાળું કહેવાનો ઉપાય જ કાંઈ નથી. શું તો કે નહીં, જૈન દર્શન એમ કહે છે અથવા જિનેન્દ્ર પરમાત્મા એમ કહે છે કે જન્મ મરણના નાશનો પણ ઉપાય છે. મૃત્યુ આવે ને મરવું જ પડે, મર્યા પછી જન્મવું જ પડે ને જન્મા પછી મરવું જ પડે એવું કાંઈ નથી. અમે મૃત્યુ ઉપર પણ જીત મેળવેલી છે. એવું નથી કે અનિવાર્ય પણ એ બધા પ્રસંગમાં આવવું જ પડે, એના એનો પણ રસ્તો છે, એનો રસ્તો છે. અને એ રસ્તો પ્રાપ્ત કરવો હોય તો એને એના માટે શક્તિ અને સમયનો ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. સીધી વાત એ છે. એ રસ્તો અતિ વિચારવાન પુરુષોએ શોધ્યો છે, સાધારણ માણસોએ શોધ્યો નથી. પણ જે અતિ મેધાવી પુરુષો થયા એણે એ રસ્તો શોધી કાઢ્યો કે આ દુઃખ તો ન જોઈએ એટલે ન જોઈએ, ન જોઈએ તો શું? પણ આ તો બધાને થાય જ છે, આનું શું થાય કે નહીં એવું નથી. એની પાછળ પડી ગયા અને બરાબર એ રસ્તો શોધી કાઢ્યો, જાહેર પણ કર્યો, એ રસ્તો પ્રસિદ્ધ કર્યો છે. ઘણા નવા માણસો હોય ને એમ આનો એ રસ્તો છે, કુતૂહલ થાય. બુદ્ધિવાળા હોય, વિચારવાન હોય તો કુતૂહલ થાય. કેમ કે પછી તો રસ્તો શું છે ને કેવો છે એના માટે તો ઊંડા ઉતરવા માટે એને નવરાશ લેવી જોઈએ. એ કોઈ 1.5 કલાકની અંદર સમજાઈ જાય કે હાથમાં આવી જાય એવી ચીજ નથી. અવતાર થાય છે એ વાત હા નીકળી જાય. મરણ નથી પછી જન્મ જ નથી, અને જન્મ જ નથી એને મરણ પણ નથી. એટલે છેલ્લા દેહ ત્યાગને નિર્વાણ કહેવાય છે, મૃત્યુ નથી કહેતા. જેના પછી નવો જન્મ ન થાય એને મૃત્યુ નથી કહેતા. કેમ કે મૃત્યુ ને જન્મ પરસ્પર સાપેક્ષ છે. હવે અહીંયા જન્મ સાપેક્ષ દેહ ત્યાગ નથી માટે એને મૃત્યુ નથી કહેવાતો, એને નિર્વાણ કહેવાય છે. અને દેવો એનો ઉત્સવ ઉજવે છે. તીર્થંકર દેવના પ્રસંગ વખતે તો દેવો એનો ઉત્સવ ઉજવે છે. શોકનો પ્રસંગ નથી પણ હર્ષનો પ્રસંગ છે. ઉત્સવ તો હર્ષનો પ્રસંગ છે કે શોકનો પ્રસંગ છે? દિવાળીનો ઉત્સવ હર્ષનો પ્રસંગ છે કે શોકનો પ્રસંગ છે? હર્ષનો પ્રસંગ છે કે ભગવાન પોતાના સંસારનો પિરિયડ પૂરો કરીને, સંસાર કાળ સમાપ્ત કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થયા. સમશ્રેણી ઉર્ધ્વ ગતિ સિદ્ધાલયમાં બિરાજમાન થયા. એમનું સિદ્ધાલયમાં આગમન થયું. ના, એ તો પ્રશ્ન જ નથી. અવતાર ફલતારનો મુક્ત આત્માઓને કદી જન્મ મરણ હોય શકે નહીં, અને જે જન્મ લે એ મુક્ત આત્મા હોય શકે નહીં. એ માનવા તૈયાર છે કે અમારા ભગવાન મુક્ત નથી, સંસારી છે એમ માનવા તૈયાર છે કે નહીં? ભગવાન તો મુક્ત છે, તો પછી જન્મ કોણ લે છે? એ કોઈ ત્યાં લોજિક ટકે એવું. શું કહે છે કે જીવો ઇન્દ્રિય જ્ઞાનના વિષયોમાં લુપ્ત થઈ રહ્યા છે, તેઓ ઇન્દ્રિય જ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલા જ્ઞાનને જ જ્ઞેય માત્રપણે આસ્વાદે છે. એને જ્ઞેય ને જ્ઞાન ભિન્ન રહેતા નથી. હા, ત્યાં ભૂલ કરે છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્રનો સ્વાદ લેતા નથી. જેમ કે આ મીઠાઈ ગળી છે એનાથી ભિન્ન જ્ઞાન છે ને એનો સ્વાદ જુદો જ્ઞાન માત્ર છે એમ લેતા નથી. મને ગળ્યું લાગે છે એમ સીધો અનુભવ કરે છે. શું? એટલે જ્ઞેયોનો અનુભવ કરે છે જ્ઞાન પણ. પરદ્રવ્યને પોતાનું માનવા પણ થઈ જ આવે એવું છે. એટલો એ લપસી જ જાય ત્યાંથી. ઇન્દ્રિય જ્ઞાનનો જેણે આવિર્ભાવ કર્યો, વિશેષ જ્ઞાનનો જેણે આવિર્ભાવ કર્યો, એને જ્ઞેયમાં એકત્વ થયા વગર રહે જ નહીં, લક્ષીને જ્ઞેય સુધી વિયો જ જાય, એને જ્ઞેયમાં રાગદ્વેષ થાય જ, એના વિષયોમાં આ ઠીક છે ને આ ઠીક છે, આ ઠીક છે ને આ ઠીક છે થયા જ કરે, અને આ બરાબર નથી ના બરાબર છે, આ અનુકૂળ છે ના પ્રતિકૂળ છે, બે ભાગે એને જ્ઞેયમાં ઊભા થવાના, બે ભેદ થવાના, ત્યારે જ્ઞેય તો જ્ઞેય છે, એમાં સારું નથી ખરાબ એ કાંઈ એમાં નથી, એ તો ફૂટબોલ પરમાણુ છે. એટલે શું છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એ પરાશ્રિત જ્ઞાન છે અને એનો અભાવ કરવાનો છે. શું એનો અભાવ કરીને અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. એટલે એ જ્ઞાનની પર્યાયને પલટો મારવાનો છે. જેમ શું છે કે રાગ અને જ્ઞાનનું જે ભેદ જ્ઞાન છે એમાં તો રાગ છે અને પરપણે જણાય છે. શું રાગનું અસ્તિત્વ ખલાસ નથી થતું. દેહાદીથી જે ભેદ જ્ઞાન થાય છે, પર વિષયોથી ભેદ જ્ઞાન થાય છે, રાગથી ભેદ જ્ઞાન થાય છે, એમાં તે રાગ અને રાગના વિષયોની વિદ્યમાનતામાં તેનાથી ભિન્ન હું જ્ઞાનમય છું એમ અનુભવ કરવો છે. અને ઇન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાનનો તો પલટો મારીને અતિન્દ્રિય જ્ઞાનમાં વાળવાનું છે. એક ઇન્દ્રિય જ્ઞાન રહે નહીં ત્યાં, ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થવો જોઈએ, અભાવ થવો જોઈએ. શું ઇન્દ્રિય જ્ઞાન પણ છે અને અતિન્દ્રિય જ્ઞાન પણ છે એમ નહીં. શું ઇન્દ્રિય જ્ઞાન જ જે પર્યાય જ પોતે પલટો મારે છે, જેમ કે આંગળી સિદ્ધિ છે, એ વળે ત્યારે આંગળી જ વળી ગઈ છે, પછી સિદ્ધિ પણ રહી અને વળી પણ ગઈ, એમ બે પર્યાય ન થાય એની. એટલે અતિન્દ્રિય જ્ઞાન પણ એને કેળવવાનું છે. ઇન્દ્રિય જ્ઞાન મટાડવાનું છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને એ જ્ઞાનની પર્યાય પલટો મારે, ઇન્દ્રિય જ્ઞાન મટીને અતિન્દ્રિય જ્ઞાન થાય. અતિન્દ્રિય જ્ઞાનમાં શું છે કે વિતરાગ હોય, કે સંપૂર્ણ વિતરાગ થાય ત્યારે તો ન હોય, પણ સાધક દશામાં તો સર્વથા રાગનો અભાવ થતો નથી, રાગનો સદભાવ રહી જાય છે. સાધકપણું એનું નામ જ સાધકપણું છે, કે પૂર્ણ સાધ્ય નથી થયું, ત્યારે એનાથી ભિન્નપણાનું જે અનુભવન પોતાના જ્ઞાનનું એને અહીંયા ભેદ જ્ઞાન કહે છે. શું એટલે એ એક પરચીજ છે. જ્યારે અહીંયા જ્ઞાન છે એ પોતે ઇન્દ્રિયપણાની પર્યાય છોડીને એટલે આ બાજુ જાય છે, ઇન્દ્રિય દ્વારે જે જ્ઞાનનો ઉપયોગ જાય છે એ આ બાજુ પર સન્મુખ જાય છે. હવે આમ એને ફેરવવું છે. શું જે આમ છે, જેનું મુખ આ બાજુ છે પર સન્મુખ, એને આ બાજુ કરવું છે. આ બાજુ છે ને એનાથી ભેદ જ્ઞાન કરવું છે એમ નથી. શું હા, એટલે સ્પષ્ટ વાત એ છે, રાગ તો રાગપણે રહે છે અને એનાથી હું ભિન્ન જ્ઞાનમય છું એમ જ્ઞાનમાં અનુભવ થાય છે. પછી રાગ ઘસાતો જાય છે, ટળતો જાય છે, જળતો જાય છે, ઘસાતો ઘસાતો ક્રમશઃ સંપૂર્ણપણે એના અભાવ થઈ જશે. એમ ઇન્દ્રિય જ્ઞાન રહે છે અને એનાથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાન બીજું ભેદ જ્ઞાનમાં થાય છે એમ પ્રકાર ભેદ જ્ઞાનનો નથી. શું ઇન્દ્રિય જ્ઞાન છે આ બાજુ પર સન્મુખતા વાળું જ્ઞાન છે, એ જ્ઞાનનો વિભાવ છે, અને એને જ આ બાજુ વાળીને સ્વસન્મુખ કરીને અતિન્દ્રિયપણું કરવું છે. એવી રીતે જ્ઞાનના પર્યાયને જ વાળી લેવાનો છે. ઓલામાં તો જ્ઞાનથી ભિન્ન એવી એક ચીજ છે, પછી દ્રવ્ય હોય કે ભાવ હોય, પછી રાગ હોય કે રાગનો વિષય હોય, શું એક ભિન્ન ચીજ છે. જેમ કે દેહાદી છે એનો તો નાશ થતો નથી, છતાં ભેદ જ્ઞાન તો એનાથી થાય છે કે હું દેહ નથી, હું તો જ્ઞાનમય આત્મા છું. હું રાગ છે ત્યારે હું રાગ નથી પણ જ્ઞાનમય આત્મા છું. હવે જે ઇન્દ્રિય જ્ઞાન છે એ જ્ઞાનનો વિભાવ છે, જ્ઞાનનો વિકાર છે. શું એ મટાડીને એમ એ જ્ઞાનનો, એ જ્ઞાનની પર્યાયને જ સવળી કરવાની છે જે અવળી થઈ રહી છે. એવી રીતે એનો પ્રોસેસ એ રીતે છે કે આમાં ફેર શું પડે છે કે ઓલી ચીજ તો પર છે જ, જ્ઞાન સિવાયની પર તત્વ છે. આ જ્ઞાન પોતે છે કે જેનો વિભાવ છે? જ્ઞાન પોતે છે કે જેનો વિભાવ છે? એટલે એમાં સુધારો કરીને, એટલે એનો અભાવ થાય છે, અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે. એવી રીતે ઇન્દ્રિય જ્ઞાનને મટાડવાની વાત છે. હા, પણ એને જે એમાં શું છે કે એનો નિષેધ વર્તે છે. વેદ જ્ઞાનમાં શું છે, વેદ જ્ઞાન વિધિ નિષેધ પૂર્વક છે. તો વિધિ નિષેધમાં શું છે કે વિધિમાં આદર છે, પોતાના ત્રિકાળી સ્વરૂપનો આદર છે, અને પોતાના ત્રિકાળી સ્વરૂપ સિવાયના બધા તત્વોનો નિષેધ છે. એમાં તો અતિન્દ્રિય જ્ઞાનની શુદ્ધ પર્યાય પણ આવી જાય, ઇન્દ્રિય જ્ઞાનનો જ્ઞાન વિકાર આવી જાય, રાગ વિકાર આવી જાય, અને રાગનો વિષય આવી જાય, બધું આવી જાય. એટલું બધું છે આ તો વિધિ નિષેધમાં, તો એટલું બધું ભેદ જ્ઞાન થાય છે. એ નિષેધનો વિષય તો પર્યાય માત્ર પણ છે, એમાં એક ઇન્દ્રિય જ્ઞાન નથી. હા, પરદ્રવ્યમ પરભાવમ હેયમ ઇતિ, ચારે ભાવ લેવા પડે, એક ભાવ ન ચાલે એમાં, એકલું ઇન્દ્રિય જ્ઞાન, બધું આવી જાય છે એમાં. એ રીતે વિધિ નિષેધ છે, એમાં તો એકલો ત્રિકાળીનો જ આદર છે, બીજાનો આદર નહીં. ઇન્દ્રિય જ્ઞાન પરપ્રકાશકપણું અને ઇન્દ્રિય જ્ઞાન બે એક વાત નથી. ઇન્દ્રિય જ્ઞાન નો અર્થ એ છે કે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે તે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય દ્વારા જેની પ્રવૃત્તિ થાય તે ઇન્દ્રિય જ્ઞાન. કેવળ જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય કે નહીં? શુદ્ધોપયોગ પણ સ્વપર પ્રકાશક છે, તો એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય કે નહીં? ન કહેવાય. એટલે સ્વપર પ્રકાશક પણ જુદી વસ્તુ છે, અને ઇન્દ્રિય જ્ઞાન છે એ જુદી વસ્તુ છે, બે એક વાત નથી. કાંઈ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે જે જ્ઞાનનો ઉપયોગ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે તે ઇન્દ્રિય જ્ઞાન. હા, એની મર્યાદા. પણ ઇન્દ્રિય દ્વારા ન પ્રવર્તે અને જ્ઞાન અતિન્દ્રિય પર્યાય ધારણ કરે તો એનો સ્વપર પ્રકાશકપણાનો અભાવ નથી થતો, નાશ નથી થતો. તે કાળે પણ સ્વપર પ્રકાશકપણું ચાલુ જ રહે છે. પરને પ્રકાશવા માટે એવી કોઈ જરૂરી વાત નથી, એવી કોઈ આવશ્યકતા નથી કે ઇન્દ્રિયોની જરૂર પડે પડે ને પડે જ, એવી કોઈ જરૂરત જ્ઞાનને નથી. એવું જ્ઞાનનું સ્વરૂપ છે. માટે જે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે તે જ્ઞાનનો વિભાવ હોવાથી, અને એ વિભાવમાં તે ઉપયોગ પરસત્તા અવલંબનશીલ થતો હોવાને લીધે, તે બંધ સાધક થતું હોવાને લીધે, અને અબંધ પરિણામે નહીં પરિણમતું હોવાને લીધે, આત્માને અશાંતિનું કારણ જોઈને એનો નિષેધ કરવામાં આવ્યો છે. તો એ યથાર્થ છે. સ્વને અનુભવતા, સ્વને જાણતા, સ્વમાં સ્વ જ છે ને પર નથી, એવું જ્ઞાન થઈ જાય છે. પરનું નાસ્તિ સૂચક જ્ઞાન ક્યાંથી થયું? કોઈ અનુભવી પુરુષને પૂછો કે તમે શુદ્ધોપયોગમાં ચાલ્યા ગયા હતા હમણાં, ત્યારે તમે તમારા આત્માનો અનુભવ કર્યો કે? હા, આત્માનો અનુભવ કર્યો. ને બીજા કોઈનો પણ અનુભવ કર્યો તો કે? ના. ના કેમ પાડી એને? રહ્યું કેવી રીતે? રહ્યું કે બીજા કોઈ બીજું કોઈ ત્યાં હતું નહીં, જ્યાં મારો આત્મા હતો ત્યાં બીજું કોઈ નહોતું, એવું બીજા કોઈના અભાવ સૂચક તો પરનું જ્ઞાન થયું કે ન થયું? કે ન થયું? એનું નામ જ અનેકાંતિક જ્ઞાન છે. સ્વથી અસ્થિ અને પરથી નાસ્તિનું એક સાથે જ્ઞાન થાય તેને અનેકાંતિક જ્ઞાન કહેવામાં આવ્યું છે. ને અનેકાંત ત્યારે પ્રગટ થાય છે જ્ઞાનમાં. પરનો અભાવ એ પરનું જ્ઞાન છે, પરનો સદભાવ એ જ પરનું જ્ઞાન છે એમ નથી. પરનો અભાવ પણ પરનું જ્ઞાન બતાવે છે ને પરનો સદભાવ પણ પરનું જ જ્ઞાન બતાવે છે. સ્વપ્રકાશક છે એમ સ્વની મુખ્યતાથી કહી શકાય, પણ ખરેખર તો સ્વને સ્વ ત્યારે જ કહેવાય કે એમાં પરનો અભાવ બરાબર હોય તો, નહીતર તો સ્વ પણ કહેવાનો અર્થ નથી. અને શા માટે સ્વ કહેવો? નાસ્તિના વિચારો બંધ થઈ જાય પણ નાસ્તિનું જ્ઞાન બંધ ન થાય. વિચાર જુદી વાત છે, જ્ઞાન જુદી વાત છે. આ અતિન્દ્રિય જ્ઞાન છે જે મનના સંગ વગર પ્રવર્તે છે. વિચાર છે એ મનના સંગે પ્રવર્તે છે. વિચારવાળું જ્ઞાન, સૂક્ષ્મ જ્ઞાન મનના સંગે પ્રવર્તે છે. અને આ વિચારથી અતીત થયેલું, પાર થયેલું, મનાતીત થયેલું જ્ઞાન છે. પણ એનો વિષય સ્વ અને પર છે ને એ સિદ્ધ કરવા માટે વધારે દલીલ કુંદકુંદાચાર્ય દેવે નિયમસારના શુદ્ધોપયોગ અધિકારમાં આપી કે સાહેબ અહીંયા કોઈ પરતત્વને વિષય નથી કરતા માટે પરનું જ્ઞાન નથી થતું એમ લઈએ તો શું વાંધો? કેમ કે ત્યાં પર પદાર્થને જ્ઞાન વિષય નથી કરતું. અને સામાન્ય રીતે તો પર પદાર્થને વિષય કરતું જ્ઞાન પર સંબંધિત જ્ઞાન કહેવાય, પણ આ તો પરનો વિષય છે નહીં. તો આચાર્ય મહારાજે એક નવી વાત કાઢી એમાંથી કે ત્યાં જ્ઞાન સિવાય આનંદનો અનુભવ કરે છે, જ્ઞાન આનંદને જાણે છે, માટે સ્વપર પ્રકાશક છે. અતિન્દ્રિય જ્ઞાન પણ સ્વપર પ્રકાશક છે. આવે છે નિયમસાર શુદ્ધોપયોગ અધિકાર? ત્યાં તો સ્વપર પ્રકાશકની ચર્ચા જ એજન્ડા ઉપર છે. 159, 160, 162 3-4 ગાથાઓ જે છે એમાં એજન્ડા ઉપર વિષય સ્વપર પ્રકાશકપણાનો એમણે હાથમાં લીધો છે. અને સ્વપર પ્રકાશકપણું સિદ્ધ કરવું છે એમને, અને અતિન્દ્રિય જ્ઞાનમાં સિદ્ધ કરવું છે. તો કે જ્ઞાન જ્ઞાનને અનુભવતા એ વખતે મને આનંદ પ્રગટ્યો, એ ક્યાં જ્ઞાન છે? કે આનંદ છે એ કઈ જ્ઞાન નથી. જ્ઞાન તો હતું, આનંદ નહોતો, અને આનંદ નવો પ્રગટ્યો, એ આનંદનું જ્ઞાન ક્યાંથી થયું? કે જ્ઞાનમાં એ વખતે આનંદ છે એવું પર પ્રકાશન પણ થયું એમ સિદ્ધ કર્યું. એટલે પર પ્રકાશક પણ ઇન્દ્રિય જ્ઞાને જ હોય એવો કોઈ નિયમ નથી. અતિન્દ્રિય જ્ઞાનને ખરેખર પર પ્રકાશક પણ શુદ્ધ પર પ્રકાશક પણ છે. ઇન્દ્રિય જ્ઞાનમાં તો પરને પ્રકાશે છે એ તો અશુદ્ધતા સહિત પ્રકાશે છે, આ તો શુદ્ધતા સહિત પ્રકાશે છે એમ વાત છે. આનંદ તે પર લીધો એમ કુંદાચાર્ય દેવે ત્યાં સુધી વાત લીધી કે આનંદ ને અહીંયા અમે પર કહેશું. અઢાર ગુલ લીધા છે ને. આત્માનું જ્ઞાન સ્વપ્ર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે, તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય છે. નિશ્ચયથી શબ્દ ભાઈ પ્રકાશ પોતે એમના પોતાના હસ્તાક્ષરમાં બ્લોક બનેલો છે ને સાહેબ, એ છે નિયમસારમાં તો બહુ સ્પષ્ટ વિષય કુંદકુંદાચાર્ય લીધો. સ્વપર પ્રકાશક શક્તિ હમારી એ શક્તિ લીધી છે, અને શક્તિનું સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ છે. જે શક્તિનું સ્વરૂપ છે એ આત્માનું નિશ્ચય સ્વરૂપ છે. એટલે એમાં નિશ્ચયમાં, નિશ્ચય સ્વરૂપમાં ક્યાંય ઉપચાર નથી. શું કથન ઉપચરિત છે એનું, પર પર જણાય છે એવું પર સાપેક્ષ કથન છે. એ શબ્દ નહીં છે એમાં વ્યવહાર લાગુ પડે છે, જ્ઞાન નહીં માં વ્યવહાર લાગુ પડતો નથી. જ્ઞાન નહીં જુદી વસ્તુ છે અને શબ્દ નહીં જુદી વસ્તુ છે. એ એમાં ગોટો છે, હજી તો હજી તો વિદ્વાનોમાં ગોટો છે એમાં. ગોમ ચર્ચાથી સોનગઢમાં તો ત્યાંથી વિભાગ શરૂ થયો. જેવું એને જ્ઞાન વિશેષમાં ઇન્દ્રિયો મારફત પ્રવૃત્તિ શરૂ કરી એટલે ત્યાં વિભાગ ચાલુ થઈ ગયો. અથવા ઉદયના પરમાણુઓ સાથે સંબંધ પામો જીવનો કોઈ પણ ગુણનો પર્યાય. પરમાણુ સાથે સંબંધ પામે એટલે નિયમથી એ બંધ સાધક થાય. એ વિભાવ એમાં ઉત્પન્ન થાય થાય ને થાય. પછી જ્ઞાન હોય, ચારિત્ર હોય, કોઈ પણ હોય, કોઈ પણ ગુણનો પર્યાય લ્યો, આ એનો નિયમ છે. શું એમ કે શુદ્ધ ઉપયોગ છે ત્યારે એ અબંધ પરિણામ મુખ્યપણે કહેવાય. પણ કર્ણાનુયોગના વિષયથી લ્યો તો ત્યારે પણ અબુદ્ધિપૂર્વકના રાગનો બંધ થાય છે. બોલ ચર્ચા આવડતે કરતામાંથી સહિત પણ કીધું, એક જ પત્ર માં પોતે મન સહિત પણ છે એમ કે છે, મન રહી જ કે છે. આનો ખુલાસો કરો કે જે જેટલો ભાગ આત્માના અવલંબને છે એ મન રહી છે, અને જેટલો ભાગ અબુદ્ધિપૂર્વક નો છે એ મન સહિત છે એમ કહ્યું. અહીંયા અબુદ્ધિપૂર્વક ને મન સહિત કીધું છે. એટલો અવલંબન છે, પૂર્વક પરમાણુ નો અવલંબન છે ત્યાં, એટલો મન છે ત્યાં. એક વાત તો સ્પષ્ટ છે કે બંધ છે એ પરાશ્રય છે, પરમાં અટકવું એનું નામ ભાવ પ્રતિબદ્ધતા છે. બંધ ભાવ ક્યાંથી નામ પાડ્યું કે પોતાને છોડીને પરમાં પ્રતિબદ્ધપણું ભાવ પામે તે ભાવ બંધ છે, એના નિમિત્તે દ્રવ્ય બંધ છે. સ્વમાં પરિણામ સ્વરૂપમાં આશ્રય કરીને લીન થાય તો એમાં અપ્રતિબંધપણું છે પર સાથેનું. એ મુક્ત ભાવ છે, એને મુક્ત ભાવ એવું નામ આપ્યું. એની એનાથી વિરુદ્ધ ગણીને, પ્રતિપક્ષ ગણીને એને મુક્ત ભાવનું નામ આપ્યું. બસ આ તો ચોખ્ખી ચોખ્ખી વાત છે. પછી ગમે તે સ્ટેજની વાત લેવામાં આવે, ગમે તે ગુણસ્થાનની વાત લેવામાં આવે, ગમે તે પ્રકારે પરિણામની વાત લેવામાં આવે, બે વાત ચોખ્ખી છે કે સ્વના આશ્રયે અબંધપણો અને પરના આશ્રયે શું કે છે એવું આગમ વચન છે. એટલે વ્યવહાર નહીં થી આ ટીકા શરૂ કરે છે. મથાળું શું છે, નિયમસારની પદ્ધતિ એ અપનાવી છે પદ્મ બ્રહ્મલધારી દેવે, ટીકાકાર મુનિરાજ છે, કે ગાથામાં ગાથાના વિષયનું મથાળું હેડિંગ પહેલા આપી દેવું. જેમ આપણે પત્ર લખીએ ને એમાં સબ્જેક્ટ નથી લખતા, બાબત કે વિષય, ભાઈ આ બાબતનો આ પત્ર હું લખું છું. શું પછી ડિટેલ પત્ર નહીં આવે, પણ પહેલા મથાળામાં આવી જાય કે પત્રનો સબ્જેક્ટ શું. એમ એમણે આ પદ્ધતિ લીધી છે. એક એક ગાથામાં અહી એટલે આ ગાથામાં જ્ઞાનીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથનચિત કહ્યું છે. શું જ્ઞાનીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું કથનચિત કહ્યું છે. આ કથનચિત શબ્દ કથનચિત ઉત્તમ કેમ કે વચન તો બધું કથન થી જ આવે ને, સરળતા તો આવી શકે નહી. શું તો કે પરાશ્રિતો વ્યવહાર, વ્યવહાર પરાશ્રિત છે એવું શાસ્ત્ર નું વચન હોવાથી વ્યવહાર નહીં થી તે ભગવાન શું પરમેશ્વર પરમ ભટ્ટારક અરિહંત દેવ જેને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે આત્મગુણો નો ઘાત કરનારા ઘાતી કર્મો ના નાશ વડે જ્ઞાનાવરણી દર્શનાવરણી મૌની ને અંતરાય ચાર ઘાતી કર્મ ના નાશ વડે પ્રાપ્ત થયેલું જે સકળ વિમળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન તે વડે ત્રિલોકવર્તી તથા ત્રિકાળવર્તી સચરાચર દ્રવગુણ પર્યાયોને એક સમયે જાણે છે અને દેખે છે. શું તો કે આ વ્યવહાર નહીં થી વાત છે, આ વાત વ્યવહાર નહીં થી છે. તો કે વ્યવહાર નહીં થી છે એનો અર્થ શું આયા? પરાશ્રિતો વ્યવહાર. તો કે વ્યવહાર ની અર્થ એ કે જ્ઞાન જ્ઞાન છે અને જ્ઞાન ને બતાવવા માટે પણ કથા માટે વ્યવહાર નહીં છે. અહીંયા જ્ઞાન નહીં નથી પણ શબ્દ નહીં ની વાત ચાલે છે. શું અહીંયા જ્ઞાન નહીં ની વાત ચાલતી નથી પણ શબ્દ નહીં ની વાત ચાલે છે. કેમ? કેમ કે પરમ ભટ્ટારક એવા અરિયંત પરમેશ્વર ને જિનેન્દ્ર પરમાત્મા ને નય જ્ઞાન હોતું જ નથી. કેવળ જ્ઞાની ને નય જ્ઞાન હોતું નથી. પછી નય જ્ઞાન વડે ત્રિકાળ ત્રણેય કાળ ના દ્રવગુણ પર્યાય ને સચરાચર પદાર્થ ને ત્રણ લોક ને જાણે છે, વ્યવહાર નથી જાણે છે, એ વાત ક્યાંથી આવી? જયારે નય જ્ઞાન જ નથી ને. તો કે અહીંયા શબ્દ નહીં ની વાત ચાલે છે, જ્ઞાન નહીં ની વાત ચાલતી નથી. પણ એ જો જ્ઞાન નહીં ને શબ્દ નહીં ના ભેદ ની ખબર ન હોય તો એ કેવળ જ્ઞાન ને નહીં લાગુ કરી દે. શું વાંચતા વાંચતા શું લાગુ પડે? કે કેવળ જ્ઞાન પણ વ્યવહાર જ ત્રણ કાળ ત્રણ લોક ને જાણે છે. તો ભાઈ કેવળ જ્ઞાન ને વ્યવહાર નહીં હતો કે દે ને નિશ્ચય નહીં હતો કે દે એને, એ તો સ્વરૂપ ને નિશ્ચય નહીં નથી જાણતા. કેવળ જ્ઞાની નિશ્ચય નથી સ્વરૂપ ને જાણતા નથી અને વ્યવહાર નથી ત્રણ કાળ ત્રણ લોક ને જાણતા નથી. પણ અહીંયા તો ચોખ્ખું કહ્યું છે પદ્મ પ્રમલધારી દેવે કે વ્યવહાર નથી તે ભગવાન ત્રણ કાળ ત્રણ લોક ને જાણે છે, શુદ્ધ નિશ્ચય નથી તે પરમેશ્વર મહાદેવાદિદેવ સર્વજ્ઞ વિતરાગ ને પરદ્રવ્યના ગ્રહાત્મક દર્શકત્વ જ્ઞાયત્વ વગેરેના વિવિધ વિકલ્પોની સેનાની ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં અભાવ રૂપ હોવાથી તે ભગવાન ત્રિકાળ નિરૂપાધિ નિરવધિ નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે ને દેખે છે. તો અહીંયા તો શુદ્ધ નિશ્ચય નથી લીધું પણ કેમ? કેવળ જ્ઞાની અંદર નહીં નિશ્ચય નહીં હોય ક્યાંથી? બારમા ગુણ સ્થાને નહીં બધા પૂરા થઈ ગયા અને આમે નય જ્ઞાન તો બુદ્ધિપૂર્વક તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વર્તે. આત્માથી તો બુદ્ધિપૂર્વક ના નય જ્ઞાન ની વિકલ્પ વાળા નય જ્ઞાન ની પ્રવૃત્તિ જ નથી, પછી તો શુદ્ધ ઉપયોગ જ છે સીધો. પણ કેવળ જ્ઞાની ને પણ એમ કહેવાય એ શબ્દ નહીં થી વાત છે, જ્ઞાન નહીં થી વાત નથી. વાંચતા બહુ ધ્યાન રાખવું પડે એવું છે, ઉભો થઈ જાય કેવળ જ્ઞાની ને નહીં લાગુ પાડી દે અને પછી કરે એને એની તકરાર. પણ ભાઈ મૂળમાં એને નહી નથી ને હવે એની તકરાર ક્યાં માંડી? એનો વાદ વિવાદ ક્યાં? મૂળમાં નહી જ નથી એમને, એ તો નક્કી કરો કે નહીં છે કે નહીં. અહીંયા લખ્યું છે ને તો પણ લખ્યું છે એ શબ્દ નહીં થી વાત છે, જ્ઞાન નહીં થી વાત છે જ નહીં. શ્રુત જ્ઞાન નું પરિણમન હોવાથી એને પ્રમાણ નય બંને લાગુ પડે છે. એને પ્રમાણ ને શ્રુત જ્ઞાન બારમા ગુણ સ્થાન સુધી શ્રુત જ્ઞાન જ છે. હા, એટલે એને શુદ્ધોપયોગ ને એને શુદ્ધ નહીં પણ કોઈ વાર કહે છે અને નય હોય ત્યાં પ્રમાણ તો હોય હોય ને હોય, પ્રમાણ વગર નો નય તો નયા ભાસ થઈ જાય છે. કેમ કે દ્રવ પર્યાય નું યુગપત ત્યાં જ્ઞાન વર્તે છે, શુદ્ધ નહીં પણ છે શુદ્ધોપયોગમાં અને પ્રમાણ. પ્રમાણ થી અનુભવ થયો એમ પણ કહેવાય, નય થી અનુભવ થયો એમ પણ કહેવાય. કોઈ પકડ કરે કે ત્યાં નય ન લેવો
આ પણ બરાબર નથી, અને કોઈ પકડ કરે કે ત્યાં પ્રમાણ ન લેવું તો પણ બરાબર નથી, કેમ કે પ્રમાણ વગર નહીં નથી ને નહીં વગર પ્રમાણ નથી.
દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય ને દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય, હા દ્રવ્ય છે એ પ્રમાણ નો વિષય છે, ને દ્રવ્ય સ્વભાવ છે એ નિશ્ચય નો વિષય છે. એટલે આખા પદાર્થ નો એક અંશ છે, એ પણ દ્રવ્ય સ્વભાવ એ પણ આખા પદાર્થ નો એક અંશ છે, એ સામાન્ય અંશ છે, અને પર્યાય છે તે વિશેષ અંશ છે. પંદરમી ગાથામાં તો પર્યાયમાં, પર્યાયની અંદર જે જ્ઞાન સામાન્ય છે એનો આવિર્ભાવ કરો તો ત્રિકાળી સામાન્ય નો આશ્રય થાય એમ કેવું છે. વિધિત વાત લેવી છે એટલે શું કે જ્ઞાન વિશેષ અને જ્ઞાન સામાન્ય બે તમારે એક પર્યાય ને બે અંગ છે. એમાં જ્ઞાન વિશેષ ના અનાદિથી આવિર્ભાવ ને લીધે જ્ઞાન ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય મારફત પ્રવૃત્તિને અનેક પ્રકારના રાગ દ્વેષમોના મલિન પરિણામોમાં આત્મા પરમી જાય છે અને દુઃખી થાય છે. હવે એ દુઃખથી મુક્ત થવું હોય એને પોતાના જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરીને અને જ્ઞાન વિશેષનો તિરોભાવ કરીને એકાકાર જ્ઞાનનો અનુભવ કરતા એને આત્માનો અનુભવ થાય છે, જ્ઞાનનો અનુભવ થતા એને આત્માનો અનુભવ થાય છે એમ કરીને વિધિ આત્માનુભવને અહીંયા સમજાવી છે. વેદન જ્ઞાન સામાન્યમાં છે એટલે વેદન નથી પકડતો, વેદન તિરોભૂત હોવાથી વેદન પકડાતું નથી, એટલે જ્ઞાન સામાન્ય સુધી એની પહોંચ નથી તો ત્રિકાળી સુધી એની પહોંચ ક્યાંથી થવાની હતી એમ કે છે. પર્યાય તો સ્થૂળ છે અને સ્વભાવ તો સૂક્ષ્મ છે, એ જ્ઞાન સામાન્યમાં સ્વભાવ ખુલ્લો છે, સ્વભાવ સદ્રશ છે જ્ઞાન, હા ત્યાં એટલે ત્યાં લક્ષણ કીધું છે. જો આત્માનું સ્વરૂપ એક રૂપ હોય તો એનું લક્ષણ પણ એક રૂપ હોય તો જ્ઞાન વિશેષ તો અનેક રૂપ છે, એનું લક્ષણ કેવી રીતે એને કહેશો? હા જે જ્ઞાન આપણે જ્ઞાન તરીકે પરિચિત છે આપણને એ તો ઇન્દ્રિય દ્વારે પ્રવર્તે છે, તો એવું આત્માનું લક્ષણ હોય કે ન હોય? જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે એ મતિ શ્રુત રૂપ છે તો કે એ આત્માનું લક્ષણ હોય કે ન હોય? શું કેમ કે આત્મા મતિ શ્રુત નથી, આત્મામાં મતિ શ્રુત ના ભેદ નથી. જે જ્ઞાન મતિ શ્રુત માં અલ્પજ્ઞ રૂપે છે તો આત્મા અલ્પજ્ઞ સ્વરૂપે છે કે નથી? શું આત્માનું લક્ષણ જ્ઞાન, એનો અર્થ કે જેવો આત્મા એવું એનું લક્ષણ, ત્યાંથી તો આખો આત્મા સમજાય છે કેમ કે એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, તો ત્યાં જ્ઞાન સામાન્ય જ લેવાય લીધું છે. પરિશિષ્ટ સ્વસંવિધિ પ્રસિદ્ધ શું જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે જ્ઞાન માત્ર ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે. વેદન લીધું, અહીંયા જાણપણું લીધું ન લીધું, અહીંયા જાણપણું ન લીધું. જ્યારે આત્માને ઓળખાવવો છે ત્યારે સ્વભાવને ઓળખાવવો છે, અને સ્વભાવ વેદનથી ઓળખાય છે એમ કેવું છે. જ્ઞાનનો જ્ઞાન ગુણ શું, જ્ઞાનનો જ્ઞાન સ્વભાવ શું, કે જ્ઞાન જ્ઞાનને વેદે તે જ્ઞાનનો સ્વભાવ છે? શું અહીંયા ન સ્વતંત્ર પ્રકાશક પણ લીધું, ન સ્વપ્રકાશક પણ લીધું, કાંઈ ન લીધું. કેમ કે સામાન્ય એટલે સામાન્ય, ક્યાંક લેવા જાવ એટલે વિશેષ થઈ જાય છે એનું વિશેષ. એટલે કઈ કે છે કે જ્ઞાન પ્રસિદ્ધ છે પણ કેવી રીતે,
કે સ્વસંવેદનથી એનું સિદ્ધપણું છે, વેદનથી પકડો એમ કે છે. એટલે આખો આત્મા પકડાય, આખો આત્મા જ્ઞાનમાં નિશ્ચયમાં આવી જાય, નિર્ણયમાં આવી જાય, એનું લક્ષ્ય બંધાઈ જાય, અને લક્ષ્યપૂર્વકની પછી જે પ્રવૃત્તિ થાય એની અંદર આત્મસાધક પ્રવૃત્તિ થાય, બાધક પ્રવૃત્તિ ગૌણ થઈ જાય, ઘસાતી જાય. શું કહે છે અહીંયા? તેઓ ઇન્દ્રિય જ્ઞાન ના વિષયો થી અનેકાકાર થયેલા જ્ઞાન ને જ, પણ અજ્ઞાની જીવો ઇન્દ્રિય જ્ઞાન માં લુપ્ત છે, તેઓ જ્ઞેય માત્ર આસ્વાદે છે. છે તો એને જ્ઞાન નો અનુભવ, પણ જ્ઞેય પણ આસ્વાદે છે. હું જ્ઞેય છું એમ આસ્વાદે છે, મને ગળ્યું લાગ્યું, મને ઠંડુ લાગ્યું એમ અનુભવ કરે છે, આસ્વાદે છે, અનુભવ કરે છે. પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન માત્ર નો આસ્વાદ, હું જ્ઞાન માત્ર છું એમ સામાન્ય જ્ઞાન ને આવિર્ભૂત કરીને જ્ઞેયથી ભિન્નપણાનો પોતાનો જ્ઞાન નો સ્વાદ લેતા નથી, એટલે જ્ઞાન નું વેદન ને વેદતા નથી. જ્ઞાન માત્ર નો આસ્વાદ એટલે જ્ઞાન વેદન ને વેદતા નથી, કે જે જ્ઞાન વેદન હંમેશા જ્ઞેયથી ભિન્ન જ હોય છે. જ્યારે જેવું જ્ઞાની છે, જ્ઞાની છે એટલે કે જ્ઞેયોમાં આસક્ત નથી, એટલે કે કોઈ જ્ઞેય સારું છે, કોઈ જ્ઞેય ખરાબ છે એવો જેનો અભિપ્રાય પણ નથી, પ્રાય નથી, એટલે એનું જ્ઞાન એ રીતે ચોખ્ખું છે કે કોઈ જ્ઞેય સારું ખરાબ નથી, પરમાણુ પરમાણુ છે બધા, ગમે તે પર્યાય પરિણીમાં હોય. જ્ઞેયોમાં આસક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાન નો સ્વાદ લે છે. ઓલા અનેકાકાર છીન લીધું, અહીંયા કહે છે કે એકાકાર જ્ઞાન નો, કારણ કે સામાન્ય જ્ઞાન માં આકાર ઉત્પન્ન થતા નથી. જ્ઞાન જ્ઞેય નો નિમિત્ત નૈમિતિક સંબંધ જ્ઞાન વિશેષ ની મર્યાદામાં પૂરો થાય છે. તેની તે પર્યાયમાં જ્ઞાન સામાન્ય માં પણ એનો નિમિત્ત નૈમિતિક સંબંધ નથી. તો ત્રિકાળી માં તો આવે જ ક્યાંથી? એ તો બહુ આગું છે, કેમ કે એ તો નિત્ય ક્ષણિક, આ તો ક્ષણિક છે, ઓલું નિત્ય છે, એટલે એને તો એટલું બધું ક્યુમાં મૂકી દીધું છે. હા, જ્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધને ગૌણ એટલા માટે કરાવ્યો છે કે એને એટલો બધો દૂર મૂકી દીધો છે પોતાના સ્વરૂપથી, કે તારા જ્ઞાન સામાન્ય સુધી એનો પ્રવેશ નથી, તો જ્ઞાન વિશેષમાં આવશે ક્યાંથી? ત્રિકાળી સામાન્યમાં આવશે ક્યાંથી? શું કહે છે? જ્ઞાની કે જે જ્ઞેયોમાં આસક્ત નથી, તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો સ્વાદ લે છે. એમાં એને જ્ઞાન વેદન છે એ અનુભવાય છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષાર માત્ર સ્વાદ આવે, તેવી રીતે સ્વાદ લે છે. તેવી રીતે કહીને બહુ સહેલું કર્યું અહીંયા જયચંદજી, આ લીટીમાં બહુ સહેલું કર્યું છે કે જ્યારે એકલા મીઠાને તું તપાસે ત્યારે તારા જ્ઞાનમાં એક દ્રષ્ટિકોણને તું સાધ્ય કરી લે છો, કે મારે એકલી ખારાશને જોવાની છે અત્યારે, બીજું વચ્ચે જ્ઞાનમાં આવે તો પણ એને ગૌણ કરીને હટાવી દેવાનું છે. આ જ્ઞાનની રમત છે. એકલી ખારાશને પકડવાના ઉદ્દેશથી પ્રવર્તું જ્ઞાન, એનો દ્રષ્ટિકોણ જુદો છે. એમ અનેક જ્ઞેયોના જ્ઞેયાકારો વચ્ચે પણ એકલું જ્ઞાન સામાન્યમાં વેદાતું જે જ્ઞાન, એવા ઉદ્દેશથી જ્ઞાનને જોતા એમ કે છે ભિન્ન જ્ઞાનનો અનુભવ થાય છે. એનું નામ વેદ જ્ઞાન છે. શું? એનું નામ જ વેદ જ્ઞાન છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષાર સ્વાદ આવે છે, તેવી જ રીતે આસ્વાદ લે છે, એ દ્રષ્ટિકોણથી આસ્વાદ લે છે. ત્યારે એને તપાસતી વખતે એને લોલુપતા ઉત્પન્ન થઈ શકે, લોલુપતા હોય ત્યારે તપાસણી રહી શકે નહીં, કેમ કે બે દ્રષ્ટિકોણ જુદા જુદા છે. એટલે એવો દ્રષ્ટિકોણ સાધ્ય કરીને પોતાના જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય શું છે એને અવલોકવા માટે એને જ્ઞાન વિશેષના માં ભાવને એને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવો પડશે. એ જ્ઞાન વિશેષને જ એને જ્ઞાન સામાન્ય ઉપર લઈ જવું પડશે. દિશા બદલાણી કે ન બદલાણી? કેમ કે જ્ઞાન સામાન્ય છે એ જ્ઞાનનું અંતરંગ છે, જ્ઞાન વિશેષ છે તે જ્ઞાનનું બહિરંગ છે. અનાદિથી બહિરંગ બાહ્ય પદાર્થો સાથે સંબંધિત પામે છે, સંબંધ પામી રહ્યો છે. એ જ બાહ્ય અંગ છે એ જ્ઞાન સામાન્ય ઉપર જાય છે કે હું આવો છું, વેદન સ્વરૂપ છું. એટલે દિશા બદલાણી છે, જે અહીંથી દિશા બદલવાની શરૂઆત થાય છે. એ રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે ને આત્મા છે તે જ્ઞાન છે. અહીં તો પછી ઓલું જ્ઞાન સામાન્ય ને આત્મા કહી દે છે. હવે આત્મ સદ્રશ હોવાથી, સ્વભાવ સદ્રશ હોવાથી જ્ઞાન છે તે આત્મા છે ને આત્મા છે તે જ્ઞાન છે. પણ કયું જ્ઞાન સામાન્ય જે લક્ષણ લીધું એ શું? આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું શું? આ પ્રમાણે ગુણી અને ગુણનો ભેદ વિલય પામીને અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, તમામ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોમાં એક રૂપ, પર્યાયો અનેક રૂપ પણ પોતે અંદર એક રૂપ, આ સ્વભાવને ક્યાંથી પકડવો? કે સ્વભાવ દ્રવ ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલો હોવા છતાં ત્રણેય ભેદ રહિત છે એનું નામ સ્વભાવ છે. સ્વભાવ સામાન્ય છે. સામાન્ય એટલે શું? કે એને પર્યાયનો ભેદ નથી, ગુણનો ભેદ નથી, પણ દ્રવ્યનો ભેદ પણ એને નથી. એટલે એટલે લીધું છે અહીંયા કે પોતાના પર્યાયોમાં એક રૂપ શું, પોતાના ગુણોમાં પણ એક રૂપ, પોતાના ગુણોમાં પણ એક રૂપ અને પોતાના પર્યાયોમાં પણ એક રૂપ, છતાં ગુણો પણે પણ નહીં અને પર્યાયો પણે પણ નહીં, આમ લેવું છે. એટલે એને પંચાધ્યાયીમાં અનુભાવી સ્વરૂપ કહ્યું છે. નિશ્ચયનો વિષય જે આત્મા, શ્રદ્ધાનો વિષય જે આત્મા, તે અનિત્ય તો નથી, કેમ કે અનિત્ય પર્યાય છે, પણ તે નિત્ય પણ નથી. નિત્ય અનિત્ય બંને નથી એવો અનુભવ સ્વરૂપ છે, એમ લીધું છે ત્યાં. એ નિશ્ચયનો વિષય છે. નિત્ય કહેતા પણ વ્યવહાર થઈ જાય છે. અનિત્ય તો વ્યવહાર થઈ જ જાય છે, પણ નિત્ય કહેતા પણ વ્યવહાર થઈ જાય છે એમ કે છે. એટલે એને નિત્ય ને વ્યવહારના વિષયમાં પંચાધ્યાયી કાર નાખે છે. ઉત્તરાર્ધની 761-62 ગાથા છે. 760-162 ત્રણ ગાથા પંચાધ્યાયની સાથે છે. એમાં અનુભવ સ્વરૂપ કીધો છે આત્માને. નિશ્ચય સ્વરૂપ છે તે અનુભવ સ્વરૂપ છે. અજીતભાઈ પ્રશ્ન કાઢ્યો હતો. મૂંઝવણ થાય છે કે અત્યાર સુધી એમ સાંભળ્યું હતું કે અનિત્ય છે એ વ્યવહાર નો વિષય, નિત્ય છે એ નિશ્ચય નો વિષય. આયા નિત્ય ને વ્યવહાર માં નાખે છે અને નિશ્ચય ના વિષય ને અનુભવ કે છે. નિત્ય ને અનિત્ય ની આ કઈ ગળ બેહતી નથી, ભાઈ છે એ નિત્ય નહી ને અનિત્ય નહી. એવો સર્વ પર્યાયોમાં પોતાના સર્વ પર્યાયોમાં એક રૂપ અને સર્વ ગુણોમાં પણ એક રૂપ છે. સ્વભાવ સમાન સ્વભાવ છે. દ્રવ્યમાં પણ એક રૂપ છે. દ્રવ્ય પર્યાયના ભેદ એને લાગુ પડતા નથી. લીધો શ્રીમદજી એ લીધો છે. સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય. અવસ્થા ને વિશે અને અવસ્થા થી નારો ન્યારો પાછો તો કે હા, અવસ્થા માં ને અવસ્થા થી ન્યારો એટલે પર્યાયત્વ પણ નહીં, ગુણત્વ પણ નહીં, દ્રવ્યત્વ પણ નહીં. એવું એક રૂપ પર નિમિત્ત થી, હા એક રૂપ એટલે એક રૂપ બે રૂપ જ નહીં એના, હા ત્રિકાળી સામાન્ય પર અને દ્રવગુણ પર્યાયમાં વ્યાપ. પર નિમિત્ત થી દ્રવગુણ પર્યાયમાં, પર્યાયમાં જ્ઞાન ની પર્યાય, ઓલામાં બીજે ક્યાંય નથી. પાછા શું ટૂંકા ખુલ્લો નથી. પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલા જે વિભાવ ભાવો છે તેનાથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન, તે જ્ઞાનનું અનુભવન છે, એનું અનુભવન, એનું સ્વપણે અનુભવન, તે જ્ઞાનનું અનુભવન છે, તે જ્ઞાન જ્ઞાનને વેદે એમ છે. શું એક બાજુથી એને આત્માનું અનુભવન કહીએ છીએ, પણ બીજી બાજુથી જુઓ તો એ જ્ઞાન જ્ઞાનને વેદે છે, એ જ્ઞાનનું અનુભવન છે. અને આ અનુભવન તે ભાવશ્રુત જ્ઞાનરૂપ જીન શાસનનું અનુભવન છે. અને આખું જીન શાસન અમે આમાં સમાઈ ગયું એમ કહીએ છીએ. શું જીન શાસન ખરેખર ત્યાં જીવંત જીન શાસન છે. ખરું જીન શાસન, જીવંત જીન શાસન એ આ સ્વાનુભવ છે. બાકી બધી જીન શાસનની વાતો છે. જીવંત જીન શાસન તો સ્વાનુભવમાં જીવી રહ્યું છે, અથવા એ જીવંત જૈવંત છે. એ જ જીન શાસન જૈવંત છે. જીન શાસન જૈવંત વર્તો એમ કે છે ને, એ આ સ્વાનુભવ જૈવંત વર્તો એમ કે છે. શું જીન શાસન જૈવંત વર્તોમાં ધજા પતાકા નથી, સ્વાનુભવ જૈવંત વર્તો એમ કેવું છે. શુદ્ધ નહીં થી આમાં કઈ ભેદ નથી. આ ખરેખર જ્ઞાન સામાન્ય લેવું, એમાં ભેદન છે.